મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. કાલે 29 ઓગસ્ટે હોકીના જાદુગર ધ્યાનચંદજીની જન્મતિથિ છે. આ દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપમાં મનાવાય છે. હું ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ આપું છું અને આ અવસર પર આપ સૌને એમના યોગદાનની યાદ અપાવવા માગું છું. તેમણે 1928માં, 1932માં, 1936માં ઓલિમ્પિક રમતોમાં ભારતને હોકીનો સુવર્ણચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આપણે બધા ક્રિકેટ પ્રેમી બ્રેડમેનનું નામ પણ જાણીએ છીએ. તેમણે ધ્યાનચંદજી માટે કહ્યું હતું, હી સ્કોર સ્કોર્સ લાઇક રન્સ. ધ્યાનચંદજી સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને દેશભક્તિનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. એકવાર કોલકાતામાં મેચ દરમિયાન એક વિરોધી ટીમના ખેલાડીએ ધ્યાનચંદજીના માથા પર હોકી મારી દીધી. તે સમયે મેચ સમાપ્ત થવામાં માત્ર 10 મિનિટ બાકી હતી અને ધ્યાનચંદજીએ તે 10 મિનિટમાં 3 ગોલ કરી દીધા હતા અને કહ્યું કે મેં ઈજાનો બદલો વાળી લીધો. મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે પણ મનની વાતનો સમય આવે છે તો માય ગોવ પર અથવા નરેન્દ્ર મોદી એપ પર અનેક અનેક સૂચન આવે છે. સૂચનો વિવિધતાસભર હોય છે, પરંતુ મેં જોયું કે આ વખતે તો મોટા પાયે દરેકે મને આગ્રહ કર્યો કે રિયો ઓલિમ્પિકના સંબંધમાં તમે જરૂર કંઈક વાત કરો. સામાન્ય નાગરિકનો રિયો ઓલિમ્પિક પ્રત્યે આટલો લગાવ, આટલી જાગૃતિ અને દેશના વડાપ્રધાન પર દબાણ કરવું કે આના પર કંઈક બોલો, હું તેને સકારાત્મક જોઉં છું. ક્રિકેટ સિવાય પણ ભારતના નાગરિકોમાં અનેક રમતો પ્રત્યે પણ આટલો પ્રેમ છે, આટલી જાગૃતિ છે અને આટલી જાણકારી છે. મારા માટે તો આ સંદેશ વાંચવો તે પણ પોતાની રીતે મોટી પ્રેરણાનું કારણ બની ગયું. એક શ્રીમાન અજીત સિંહે નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે કૃપયા આ વખતે મન કી બાતમાં દીકરીઓની શિક્ષણ અને રમતોમાં તેમની સહભાગિતા પર જરૂર બોલો, કારણ કે રિયો ઓલિમ્પિકમાં મેડલ જીતીને તેમણે દેશને ગૌરવાન્વિત કર્યું છે. કોઈ શ્રીમાન સચિન લખે છે કે આપને અનુરોધ છે કે આ વખતે મન કી બાતમાં સિંધુ, સાક્ષી અને દીપા કર્માકરનો ઉલ્લેખ જરૂર કરજો. આપણને જે ચંદ્રક મળ્યા તે આ દીકરીઓએ અપાવ્યા. આપણી દીકરીઓએ એકવાર ફરી સાબિત કરી દીધું કે તેઓ કોઈ પણ રીતે કોઈનાથી ઉતરતી નથી. આ દીકરીઓમાં એક ઉત્તર ભારતથી છે તો એક દક્ષિણ ભારતથી છે, તો કોઈ પૂર્વ ભારતથી છે, તો કોઈ ભારતના કોઈ બીજા ખૂણેથી છે. એવું લાગે છે જાણે સમગ્ર ભારતની દીકરીઓએ દેશનું નામ ગૌરવવંતુ કરવાનું બીડું ઝડપ્યું છે. માય ગોવ પર શિખર ઠાકુરે લખ્યું છે કે આપણે ઓલિમ્પિકમાં વધુ સારું પ્રદર્શન કરી શકતા હતા. તેમણે લખ્યું છે, આદરણીય મોદી સર, સૌથી પહેલા રિયોમાં આપણે જે 2 મેડલ જીત્યા તે માટે અભિનંદન. પરંતુ હું આપનું ધ્યાન એ વાત તરફ ખેંચવા માગું છું કે શું આપણું પ્રદર્શન ખરેખર સારું હતું? અને જવાબ છે નહીં. આપણે રમતોમાં વધુ મહેનત કરવાની જરૂર છે. આપણા માતા પિતા આજે પણ ભણતર પર ધ્યાન આપવાનું કહે છે. સમાજમાં આજે પણ રમતને સમયનો વેડફાટ મનાય છે. આપણે આ વિચાર બદલવાની જરૂર છે. સમાજને પ્રેરણાની જરૂર છે અને આ કામ આપનાથી વધુ સારી રીતે કોઈ ન કરી શકે. આ જ રીતે શ્રીમાન સત્યપ્રકાશ મહેરાજીએ નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે, મનની વાતમાં અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ખાસ તો બાળકો અને યુવાનોને રમતો વિશે કહેવું જોઈએ. આ રીતે આ લાગણી હજારો લોકોએ વ્યક્ત કરી છે. આપણી આશાને અનુરૂપ આપણે પ્રદર્શન ન કરી શક્યા એ વાતને તો કોઈ નકારી ન શકે. એવું પણ થયું કે આપણા ખેલાડી ભારતમાં જે પ્રદર્શન કરતા હતા, અહીંની રમતોમાં જે દેખાવ કરતા હતા, તેઓ ત્યાં સુધી પણ પહોંચી ન શક્યા અને મેડલના કોષ્ટકમાં તો માત્ર 2 જ મેડલ મળી શક્યા. પરંતુ એ પણ સાચું છે કે ચંદ્રક ન મળવા છતાં પણ જો ધ્યાનથી જુઓ તો અનેક રમતોમાં પહેલીવાર ભારતના ખેલાડીઓએ ઘણું સારું કૌશલ્ય પણ દર્શાવ્યું છે. જુઓ, શૂટિંગમાં આપણા અભિનવ બિંદ્રાજી, તેઓ 4થા સ્થાને રહ્યા અને નજીવા અંતરથી તેઓ ચંદ્રક ચૂકી ગયા. જિમ્નેસ્ટિકમાં દીપા કર્માકરે પણ કમાલ કરી દીધી, તે 4થા સ્થાને રહી. બહુ નજીવા અંતરે તે ચંદ્રક મેળવવાથી ચૂકી ગઈ. પરંતુ આ એક વાત આપણે કેમ ભૂલી શકીએ કે તે ઓલિમ્પિક માટે અને ઓલિમ્પિક ફાઇનલ માટે ક્વોલિફાઈ કરનારી પહેલી ભારતીય દીકરી છે. આવું જ કંઈક ટેનિસમાં સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી સાથે થયું. એથ્લેટિક્સમાં આપણે આ વખતે સારું પ્રદર્શન કર્યું. પીટી ઉષા પછી ફરીથી 32 વર્ષમાં પહેલીવાર લલિતા બાબરે ટ્રેક ફિલ્ડ ફાઇનલ માટે ક્વોલિફાઈ કર્યું. તમને જાણીને આનંદ થશે કે 36 વર્ષ પછી મહિલા હોકી ટીમ ઓલિમ્પિક સુધી પહોંચી. છેલ્લા 36 વર્ષમાં પહેલીવાર પુરુષોની હોકી ટીમ નોકઆઉટ તબક્કા સુધી પહોંચવામાં સફળ રહી. આપણી ટીમ ઘણી મજબૂત છે અને મજાની વાત એ છે કે આર્જેન્ટિના, જેણે સુવર્ણ ચંદ્રક મેળવ્યો, તે સમગ્ર ટુર્નામેન્ટમાં એક જ મેચ હારી. અને હરાવનાર કોણ હતું? ભારતના ખેલાડી. આવનારો સમય નિશ્ચિત જ આપણા માટે સારો હશે. બોક્સિંગમાં વિકાસ કૃષ્ણ યાદવ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા, પરંતુ કાંસ્ય ચંદ્રક ન મેળવી શક્યા. અનેક ખેલાડી, દાખલા તરીકે અદિતિ અશોક, દત્તુ ભોકનલ, અતનુ દાસ, અનેક નામ છે જેમના પ્રદર્શન સારા રહ્યા. પરંતુ મારા પ્રિય દેશવાસીઓ, આપણે ઘણું બધું કરવાનું છે, પરંતુ જે કરતા આવ્યા છે તેવું જ કરતા રહીશું તો કદાચ આપણે ફરી નિરાશ થઈશું. મેં એક સમિતિની જાહેરાત કરી છે. ભારત સરકાર ઇનહાઉસ તેના ઊંડાણમાં જશે, દુનિયામાં શું શું આ ક્ષેત્રે થઈ રહ્યું છે તેનો અભ્યાસ કરશે. આપણે વધુ સારું કેવી રીતે કરી શકીએ તેનો એક કાર્ય નકશો બનાવાશે. 2020, 2024, 2028 એક લાંબા ગાળાના વિચાર સાથે આપણે યોજના બનાવવાની છે. હું રાજ્ય સરકારોને પણ આગ્રહ કરું છું કે તમે પણ આવી સમિતિઓ બનાવો અને રમત જગતમાં આપણે શું કરી શકીએ, આપણું એક એક રાજ્ય શું કરી શકે છે તે વિચારે. રાજ્ય પોતાની એક બે રમત પસંદ કરે અને તેમાં તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કેવી રીતે કરી શકે છે તેની યોજના બનાવે. હું રમત ગમત સાથે જોડાયેલા સંઘો, એસોસિએશનોને પણ અનુરોધ કરું છું કે તેઓ પણ નિષ્પક્ષ ભાવથી મનોમંથન કરે. અને ભારતમાં દરેક નાગરિકને પણ અનુરોધ કરું છું કે જેને પણ તેમાં રૂચિ છે તે મને નરેન્દ્ર મોદી એપ પર સૂચન મોકલે, સરકારને લખે, એસોસિએશન ચર્ચા કરીને પોતાનું આવેદન સરકારને આપે, રાજ્ય સરકારો ચર્ચા કરીને પોતાના સૂચનો મોકલે. પરંતુ આપણે પૂરી રીતે તૈયારી કરીએ અને મને વિશ્વાસ છે કે આપણે 125 કરોડ દેશવાસીઓ, જેમાંથી 65% યુવાનો છે, તે રમતના વિશ્વમાં વધુ સારી સ્થિતિ પ્રાપ્ત કરીશું તેવા સંકલ્પ સાથે આગળ વધવાનું છે. મારા પ્રિય દેશવાસીઓ, 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. હું ઘણા વર્ષોથી શિક્ષક દિવસ પર વિદ્યાર્થીઓ સાથે ઘણો સમય વિતાવતો રહ્યો છું. આ બાળકો પાસેથી પણ હું ઘણું બધું શીખતો હતો. મારા માટે 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ હતો અને શિક્ષણ દિવસ પણ હતો. પરંતુ આ વખતે મારે G20 શિખર પરિષદ માટે જવાનું છે, તો મને થયું કે આજે મનની વાતમાં જ હું મારી લાગણીને વ્યક્ત કરી દઉં. જીવનમાં માતાનું જેટલું સ્થાન હોય છે તેટલું જ શિક્ષકનું હોય છે. અને એવા પણ શિક્ષકો આપણે જોયા છે જેને પોતાનાથી વધુ પોતાના વિદ્યાર્થીઓની ચિંતા હોય છે. તેઓ પોતાના શિષ્યો માટે, પોતાના વિદ્યાર્થીઓ માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. આજકાલમાં રિયો ઓલિમ્પિક પછી બધે જ પુલ્લેલા ગોપીચંદજીની ચર્ચા થઈ રહી છે. તેઓ ખેલાડી તો છે, પરંતુ તેમણે એક સારા શિક્ષક શું હોય છે તેનું જ્વલંત ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. હું આજે ગોપીચંદજીને એક ખેલાડી ઉપરાંત એક ઉત્તમ શિક્ષકના રૂપમાં જોઈ રહ્યો છું. અને શિક્ષક દિવસ પર પુલ્લેલા ગોપીચંદજીને, તેમની તપસ્યાને, રમત પ્રત્યે તેમના સમર્પણને અને પોતાના વિદ્યાર્થીઓની સફળતામાં આનંદ મેળવવાની તેમની રીતને વંદન કરું છું. આપણા સૌના જીવનમાં શિક્ષકનું યોગદાન હંમેશા અનુભવાય છે. 5 સપ્ટેમ્બરે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ છે અને દેશ તેને શિક્ષક દિવસના રૂપમાં મનાવે છે. તેઓ જીવનમાં ભલે ગમે તે સ્થાન પર પહોંચ્યા હોય, પરંતુ તેમણે હંમેશા શિક્ષકના રૂપમાં જીવવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં, તેઓ હંમેશા કહેતા હતા, સારા શિક્ષક તે હોય છે જેમની અંદરનો વિદ્યાર્થી ક્યારેય મરતો નથી. રાષ્ટ્રપતિના પદે હોવા છતાં શિક્ષકના રૂપમાં જીવવું અને શિક્ષક મન હોવાના સંબંધે અંદરના વિદ્યાર્થીને જીવંત રાખવો આ પ્રકારનું અદ્ભુત જીવન ડૉક્ટર રાધાકૃષ્ણનજીએ જીવીને દેખાડ્યું. હું વિચારું છું તો મને મારા શિક્ષકોની ઘણી વાતો યાદ આવે છે, કારણ કે અમારા ગામમાં તેઓ જ અમારા નાયક હતા. પરંતુ હું આજે આનંદ સાથે કહી શકું છું કે મારા એક શિક્ષક હવે 90 વર્ષની ઉંમરના થયા છે, તો પણ આજે પણ દર મહિને તેમનો પત્ર મારા પર આવે છે, પોતાના હાથે લખેલો પત્ર. આખા મહિનામાં તેમણે જે પુસ્તકો વાંચ્યા છે તેના વિશે તેઓ લખે છે, તેના અવતરણો લખે છે. મેં આખા મહિનામાં શું કર્યું તે તેમની નજરે બરાબર હતું કે નહોતું તેઓ લખે છે. મને એવું લાગે છે કે આજે પણ તેઓ વર્ગમાં ભણાવી રહ્યા ન હોય, તેઓ આજે પણ એક રીતે મને કોરસ્પોન્ડન્સ કોર્સ કરાવી રહ્યા છે. અને મને આશ્ચર્ય છે કે 90 વર્ષની ઉંમરમાં તેઓ આટલા સુંદર અક્ષરોમાં કઈ રીતે લખી શકે છે. મારા પોતાના અક્ષર બહુ જ ખરાબ છે, તે કારણે પણ હું કોઈના પણ સારા અક્ષરો જોઉં છું તો મારા મનમાં બહુ જ આદરની લાગણી જન્મે છે. મારા જેવા અનુભવ તમારા પણ હશે. તમારા શિક્ષકોના કારણે તમારા જીવનમાં જે કંઈ પણ સારું થયું હોય તે જો દુનિયાને જણાવશો તો શિક્ષક પ્રત્યે જોવાના વલણમાં પરિવર્તન આવશે, એક ગૌરવ થશે. અને સમાજમાં આપણા શિક્ષકોનું ગૌરવ વધારવું એ આપણા બધાની જવાબદારી છે. તમે નરેન્દ્ર મોદી એપ પર પોતાના શિક્ષકો સાથે તમારા ફોટા, પોતાના શિક્ષકો સાથેની કોઈ પ્રેરક વાત હોય તો જરૂર રજૂ કરો. જુઓ, દેશમાં શિક્ષકના યોગદાનને વિદ્યાર્થીઓની નજરથી જોવું તે પણ ઘણું મૂલ્યવાન હોય છે. મારા પ્રિય દેશવાસીઓ, થોડા જ દિવસોમાં ગણેશોત્સવ આવશે. ગણેશજી વિઘ્નહર્તા છે અને આપણે બધા ઈચ્છીશું કે આપણો દેશ, આપણો સમાજ, આપણો પરિવાર, દરેક વ્યક્તિનું જીવન નિર્વિઘ્ન રહે. પરંતુ જ્યારે ગણેશ ઉત્સવની વાત કરીએ છીએ તો લોકમાન્ય તિલકજીની યાદ આવવી બહુ જ સ્વાભાવિક છે. સાર્વજનિક ગણેશ ઉત્સવની પરંપરા લોકમાન્ય તિલકજીની ભેટ છે. સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા તેમણે આ ધાર્મિક તહેવારને રાષ્ટ્ર જાગરણનું પર્વ બનાવી દીધું, સમાજ સંસ્કારનું પર્વ બનાવી દીધું. સાર્વજનિક ગણેશ ઉત્સવના માધ્યમથી સમાજ જીવનને સ્પર્શતા પ્રશ્નોની બૃહદ ચર્ચા થવી જોઈએ. કાર્યક્રમની રચના એવી હોવી જોઈએ કે જેથી સમાજને નવું તેજ મળે અને સાથે સાથે તેમનો મંત્ર સ્વરાજ આપણો જન્મસિદ્ધ અધિકાર છે એ કેન્દ્રમાં રહેવો જોઈએ. સ્વતંત્રતાના આંદોલનને બળ મળવું જોઈએ. હવે તો માત્ર મહારાષ્ટ્ર નહીં, ભારતના દરેક ખૂણામાં સાર્વજનિક ગણેશ ઉત્સવ થવા લાગ્યા છે. બધા યુવાનો ઉત્સવ માટે ઘણી તૈયારીઓ પણ કરે છે, તેમનામાં ઘણો ઉત્સાહ હોય છે. અને કેટલાક લોકોએ આજે પણ લોકમાન્ય તિલકજીએ જે ભાવનાથી આ ઉત્સવ શરૂ કર્યો હતો તેનું અનુકરણ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. તેઓ સાર્વજનિક વિષયો પર ચર્ચા રાખે છે, નિબંધ સ્પર્ધાઓ કરે છે, રંગોળી સ્પર્ધાઓ કરે છે. તેમનું જે પ્રદર્શન હોય છે તેમાં પણ સમાજને સ્પર્શનારા મુદ્દાને ખૂબ જ કળાત્મક ઢબે ઉજાગર કરે છે. લોક શિક્ષણનું આ મોટું અભિયાન સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા ચાલે છે. લોકમાન્ય તિલકજીએ આપણને સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તેવો પ્રેરક મંત્ર આપ્યો, પરંતુ આપણે સ્વતંત્ર ભારતમાં છીએ. સુરાજ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આપણે હવે સુરાજ તરફ આગળ વધીએ, સુરાજ આપણી પ્રાથમિકતા બને. આ મંત્ર વિશે આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવ મારફતે સંદેશ ન આપી શકીએ? આવો, હું તમને આ માટે ઇજન આપું છું. એ વાત સાચી છે કે ઉત્સવ સમાજની શક્તિ હોય છે. ઉત્સવ વ્યક્તિ અને સમાજના જીવનમાં નવો પ્રાણ ભરે છે. ઉત્સવ વિના જીવન અસંભવ હોય છે, પરંતુ સમયની માગણી પ્રમાણે તેમાં ફેરફાર પણ જરૂરી હોય છે. આ વખતે મને અનેક લોકોએ ગણેશોત્સવ અને દુર્ગાપૂજા પર ઘણું લખીને મોકલ્યું છે. તેમની ચિંતા છે પર્યાવરણની. કોઈ શ્રીમાન શંકર નારાયણ પ્રશાંત છે, તેમણે ઘણા આગ્રહ સાથે કહ્યું છે કે મોદીજી, આપ મનની વાતમાં લોકોને સમજાવો કે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી ગણેશજીની મૂર્તિઓનો ઉપયોગ ન કરે. ગામના તળાવની માટીથી બનેલી ગણેશજીની મૂર્તિનો શા માટે ઉપયોગ ન કરીએ? પીઓપીથી બનેલી પ્રતિમાઓ પર્યાવરણ માટે અનુકૂળ નથી હોતી. તેમણે તો બહુ પીડા વ્યક્ત કરી છે, બીજા લોકોએ પણ કરી છે. હું પણ તમને બધાને વિનંતી કરું છું કે આપણે ગણેશજી દુર્ગા માતાની માટીની પ્રતિમાના ઉપયોગની પરંપરા પાછી લાવીએ. પર્યાવરણની રક્ષા, આપણા નદી તળાવોની રક્ષા, તેમાં થનારા પ્રદૂષણથી આ પાણીના નાના નાના જીવોની રક્ષા, આ પણ ઈશ્વર સેવા જ છે. ગણેશજી તો વિઘ્નહર્તા છે. આપણે એવા ગણેશજી ન બનાવીએ જે વિઘ્ન પેદા કરે. મને ખબર નથી કે મારી આ વાતોને તમે કયા રૂપમાં લેશો, પરંતુ આ વાત માત્ર હું નથી કહેતો, અનેક લોકો કહે છે અને મેં અનેકો વિશે સાંભળ્યું છે. પુણેના એક મૂર્તિકાર છે શ્રીમાન અભિજીત ગોંડફલે. કોલ્હાપુરની સંસ્થાઓ નિસર્ગ મિત્ર, વિજ્ઞાન પ્રબોધિની, વિદર્ભ ક્ષેત્રમાં નિસર્ગ કટ્ટા, પુણેની જ્ઞાન પ્રબોધિની, મુંબઈના ગિરગાંવચા રાજા, આવી અનેક સંસ્થાઓ, વ્યક્તિઓ માટીના ગણેશ માટે ઘણી મહેનત કરે છે, પ્રચાર પણ કરે છે. પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવ આ પણ એક સમાજ સેવાનું કામ છે. દુર્ગાપૂજાને હજુ સમય છે, અત્યારે જ આપણે નક્કી કરીએ. આપણે એ જૂના પરિવાર જે મૂર્તિઓ બનાવે છે તેમની પાસેથી મૂર્તિ ખરીદીશું તો તેમને પણ રોજગાર મળશે, અને આ મૂર્તિઓ તળાવ કે નદીની માટીમાંથી બનશે તો ફરીથી તેમાં જઈને મળી જશે. આમ પર્યાવરણની રક્ષા પણ થશે. આપ સૌને ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મારા પ્રિય દેશવાસીઓ, ભારત રત્ન મધર ટેરેસાને 4 સપ્ટેમ્બરના રોજ સંતની ઉપાધિથી વિભૂષિત કરાશે. મધર ટેરેસાએ તેમનું સમગ્ર જીવન ભારતમાં ગરીબોની સેવા માટે સમર્પિત કર્યું હતું. તેમનો જન્મ તો આલ્બેનિયામાં થયો હતો. તેમની ભાષા પણ અંગ્રેજી નહોતી, પરંતુ તેમણે પોતાના જીવનને ઘડ્યું, ગરીબોની સેવાને યોગ્ય બનાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો. જેમણે જીવનભર ભારતના ગરીબોની સેવા કરી હોય એવા મધર ટેરેસાને જ્યારે સંતની ઉપાધિ પ્રાપ્ત થતી હોય તો બધા ભારતીયોને ગર્વ થવો સ્વાભાવિક છે. 4 સપ્ટેમ્બરે જે સમારોહ થશે તેમાં 125 કરોડ દેશવાસીઓ તરફથી ભારત સરકાર આપણા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની આગેવાનીમાં એક 57 પ્રતિનિધિ મંડળ પણ ત્યાં મોકલશે. સંતો પાસેથી, ઋષિઓ પાસેથી, મહાપુરુષો પાસેથી હર પળે આપણને કંઈક ને કંઈક શીખવાનું મળે છે. આપણે કંઈક ને કંઈક મેળવતા રહીએ છીએ, શીખતા રહીએ છીએ અને કંઈક ને કંઈક સારું કરતા રહીએ. મારા પ્રિય દેશવાસીઓ, વિકાસ જ્યારે જન આંદોલન બની જાય તો કેટલું મોટું પરિવર્તન આવે છે. જનશક્તિને ઈશ્વરનું જ રૂપ માનવામાં આવે છે. ભારત સરકારે ગત દિવસોમાં 5 રાજ્ય સરકારોના સહયોગ સાથે સ્વચ્છ ગંગા માટે, ગંગા સફાઈ માટે લોકોને જોડવાનો એક સફળ પ્રયાસ કર્યો. આ મહિનાની 20 તારીખે અલ્હાબાદમાં ગંગાના કિનારે આવેલા ગામના સરપંચોને આમંત્રિત કરાયા હતા. તેમાં પુરુષો પણ હતા અને મહિલાઓ પણ હતી. તેઓ અલ્હાબાદ આવ્યા અને ગંગા તટે આવેલા ગામના સરપંચોએ ગંગાની સાક્ષીએ શપથ લીધા કે તેઓ ગંગાના તટના પોતાના ગામોમાં ખુલ્લામાં જાજરૂ જવાની પરંપરાને તત્કાલ બંધ કરાવશે, શૌચાલય બનાવવાનું અભિયાન ચલાવશે અને ગંગા સફાઈમાં ગામ પૂર્ણ રીતે યોગદાન આપશે. ગામ ગંગા નદીને ગંદી નહીં થવા દે. આ સંકલ્પ સાથે કોઈ ઉત્તરાખંડથી આવ્યા તો કોઈ ઉત્તર પ્રદેશથી આવ્યા, કોઈ બિહારથી આવ્યા તો કોઈ ઝારખંડથી આવ્યા તો કોઈ પશ્ચિમ બંગાળથી. હું બધા સરપંચોને આ કામ માટે અભિનંદન આપું છું. હું આ કલ્પનાને સાકાર કરનાર ભારત સરકારના બધા મંત્રાલયોને પણ અભિનંદન આપું છું. હું તે તમામ 5 રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ ધન્યવાદ કરું છું જેમણે જનશક્તિને જોડીને ગંગાની સફાઈમાં એક મહત્વનું પગલું ભર્યું. મારા પ્રિય દેશવાસીઓ, કેટલીક વાતો મને ક્યારેક બહુ સ્પર્શી જાય છે અને જેમને પણ તેમની કલ્પના થતી હોય તે લોકો પ્રત્યે મારા મનમાં વિશેષ આદર પણ જન્મે છે. 15 જુલાઈએ છત્તીસગઢમાં કબીરધામ જિલ્લામાં લગભગ 1700થી વધુ શાળાના 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે પોતપોતાના માતા પિતાને પત્ર લખ્યા. કોઈએ અંગ્રેજીમાં તો કોઈએ હિન્દીમાં તો કોઈએ છત્તીસગઢીમાં લખ્યો. તેમણે પોતાના માતા પિતાઓને પત્ર લખીને કહ્યું કે આપણા ઘરમાં શૌચાલય હોવું જોઈએ. કેટલાક બાળકોએ તો એવું પણ લખી નાખ્યું કે આ વર્ષે મારો જન્મદિવસ નહીં મનાવો તો ચાલશે, પણ શૌચાલય જરૂર બનાવો. 7 થી 17 વર્ષની ઉંમરના બાળકોએ આ કામ કર્યું. અને તેની એટલી બધી ઇમોશનલ અસર પડી કે પત્ર મેળવ્યા પછી જ્યારે તે બીજા દિવસે શાળાએ આવ્યો ત્યારે માતા પિતાએ શિક્ષકને આપવા માટે તેને એક પત્ર આપ્યો, જેમાં તેમણે વચન આપ્યું હતું કે અમુક તારીખ સુધીમાં તેઓ શૌચાલય બનાવી દેશે. જેને પણ આ વિચાર આવ્યો તેને અભિનંદન, જેમણે આ પ્રયાસ કર્યો તે વિદ્યાર્થીઓને પણ અભિનંદન, અને એ માતા પિતાને વિશેષ અભિનંદન જેમણે પોતાના બાળકોના પત્રને ગંભીરતાથી લઈ શૌચાલય બનાવવાનો નિર્ણય કર્યો. આવી જ બાબતો હોય છે જે આપણને પ્રેરણા આપે છે. કર્ણાટકના કોપ્પાલ જિલ્લામાં 16 વર્ષની એક દીકરી મલ્લમાએ તો પોતાના પરિવાર વિરુદ્ધ જ સત્યાગ્રહ આદર્યો. તે સત્યાગ્રહ પર બેસી ગઈ. કહે છે કે તેણે જમવાનું છોડી દીધું હતું અને આ સત્યાગ્રહ પોતાના માટે કંઈ માગવા માટે નહીં, કોઈ સારા કપડાં લાવવા માટે નહીં, કોઈ મીઠાઈ ખાવા માટે નહીં. દીકરી મલ્લમ્માની જીદ હતી કે આપણા ઘરમાં શૌચાલય હોવું જોઈએ. સામે પક્ષે પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. દીકરી પણ જીદ લઈને બેઠી હતી. તે પોતાનો સત્યાગ્રહ છોડવા તૈયાર નહોતી. ગામના સરપંચ મોહમ્મદ શરફીને ખબર પડી કે મલ્લમ્માએ શૌચાલય માટે સત્યાગ્રહ કર્યો છે, તો ગામના સરપંચ મોહમ્મદ શરફીની પણ વિશેષતા જુઓ કે તેમણે 18,000 રૂપિયાની વ્યવસ્થા કરી અને એક જ સપ્તાહની અંદર શૌચાલય બનાવી દીધું. આ દીકરી મલ્લમ્માની જીદની તાકાત જુઓ. સમસ્યાઓના સમાધાન માટે કેવા રસ્તા ખોલવામાં આવે છે, આ જ તો જનશક્તિ છે. મારા પ્રિય દેશવાસીઓ, સ્વચ્છ ભારત દરેક ભારતીયનું સપનું બની ગયું છે, કેટલાક ભારતીયોનો સંકલ્પ બની ગયો છે, કેટલાક ભારતીયોએ તો તેને પોતાનું ધ્યેય બનાવી લીધું છે. પરંતુ દરેક જણ કોઈ ને કોઈ રૂપે તેની સાથે જોડાયેલું છે. દરેક પોતાનું યોગદાન આપી રહ્યું છે. રોજ સમાચાર આવે છે કે કેવા કેવા નવા પ્રયાસ થઈ રહ્યા છે. ભારત સરકારમાં એક વિચાર થયો છે અને લોકોને આહવાન કર્યું છે કે તમે 2 મિનિટ 3 મિનિટની એક ફિલ્મ સ્વચ્છતા પર બનાવો. આ શોર્ટ ફિલ્મ ભારત સરકારને મોકલો. વેબસાઇટ પર તમને તેની વિગતો મળી જશે. તેની સ્પર્ધા થશે અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે જે વિજયી થશે તેને ઇનામ આપવામાં આવશે. હું તો ટીવી ચેનલોવાળાઓને પણ કહું છું કે તમે પણ આવી ફિલ્મો માટે આહવાન કરીને સ્પર્ધા યોજો. રચનાત્મકતા, સર્જનાત્મકતા પણ સ્વચ્છતા અભિયાનને એક તાકાત આપી શકે છે. નવા સૂત્રો મળશે, નવી રીતો જાણવા મળશે, નવી પ્રેરણા મળશે, અને આ બધું જનતા જનાર્દનની ભાગીદારીથી, સામાન્ય કલાકારોથી થશે. એ જરૂરી નથી કે ફિલ્મ બનાવવા માટે મોટો સ્ટુડિયો, સારો કેમેરા હોવો જોઈએ. આજકાલ તો મોબાઈલ ફોનના કેમેરાથી પણ તમે ફિલ્મ બનાવી શકો છો. આવો આગળ વધીએ, તમને મારું આમંત્રણ છે. મારા પ્રિય દેશવાસીઓ, ભારતની હંમેશા એ કોશિશ રહી છે કે આપણા પડોશીઓ સાથે આપણા સંબંધો ગાઢ બને, આપણા સંબંધો સહજ અને જીવંત હોય. એક ખૂબ જ મોટી મહત્વપૂર્ણ વાત ગત દિવસોમાં થઈ. આપણા આદરણીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કોલકાતામાં એક નવા કાર્યક્રમની શરૂઆત કરી, આકાશવાણી મૈત્રી ચેનલ. હવે કેટલાક લોકોને થશે કે રાષ્ટ્રપતિએ શું એક રેડિયોની ચેનલનું ઉદ્ઘાટન કરવું જોઈએ. પરંતુ આ સામાન્ય રેડિયો ચેનલ નથી, એ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. આપણા પડોશમાં બાંગ્લાદેશ છે. આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ આજે પણ એક જ સાંસ્કૃતિક વારસાને લઈને જીવી રહ્યા છે. તો આ તરફ આકાશવાણી મૈત્રી અને બીજી તરફ બાંગ્લાદેશ બેતાર, તેઓ પરસ્પર સામગ્રી વહેંચશે. બંને બાજુના બાંગ્લાભાષી લોકો આકાશવાણીની મજા લેશે. લોકોથી લોકોના સંપર્ક માટે આકાશવાણીનું આ એક ઘણું મોટું યોગદાન છે. રાષ્ટ્રપતિજીએ તેનું ઉદ્ઘાટન કર્યું. હું બાંગ્લાદેશનો પણ ધન્યવાદ કરું છું કે આ કામ માટે તેઓ આપણી સાથે જોડાયા. હું આકાશવાણીના મિત્રોને પણ અભિનંદન આપું છું કે વિદેશ નીતિમાં પણ તેઓ યોગદાન આપી રહ્યા છે. મારા વાલા દેશવાસીઓ, તમે ભલે મને વડાપ્રધાનનું કામ આપ્યું હોય, પણ છેવટે તો હું પણ તમારી જેવો જ માનવી છું. અને ક્યારેક ક્યારેક લાગણીસભર ઘટનાઓ મને જરા વધુ સ્પર્શી જાય છે. આવી ભાવુક ઘટનાઓ નવી નવી ઉર્જા પણ આપે છે, નવી પ્રેરણા પણ આપે છે. અને આ જ છે જે ભારતના લોકો માટે કંઈક ને કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. ગત દિવસોમાં મને એક એવો પત્ર મળ્યો જે મારા મનને સ્પર્શી ગયો. લગભગ 84 વર્ષની એક માતા જે નિવૃત્ત શિક્ષિકા છે તેમણે મને આ પત્ર લખ્યો. જો તેમણે મને આ પત્રમાં પોતાનું નામ ક્યારેય જાહેર ન કરવા મનાઈ ન કરી હોત તો આજે મેં જરૂર તેમના નામ સાથે વાત કરી હોત. પત્રમાં તેમણે લખ્યું છે કે તમે જ્યારે ગેસ સબસિડી છોડવાની અપીલ કરી હતી તો મેં સબસિડી છોડી દીધી હતી અને પછી તો હું ભૂલી પણ ગઈ હતી, પરંતુ ગત દિવસોમાં તમારી કોઈ વ્યક્તિ આવી અને આપનો પત્ર મને આપી ગઈ. આ ગેસ સબસિડી છોડવા માટે મને ધન્યવાદનો પત્ર મળ્યો. મારા માટે વડાપ્રધાનનો પત્ર પદ્મશ્રીથી કમ નથી. દેશવાસીઓ, તમને ખબર હશે જ કે મેં પ્રયાસ કર્યો છે કે જે પણ લોકોએ ગેસ સબસિડી છોડી દીધી છે તેમને એક પત્ર મોકલું અને મારો કોઈને કોઈ પ્રતિનિધિ તેને રૂબરૂ જઈને પત્ર પાઠવે. 1 કરોડથી વધુ લોકોને પત્ર લખવાનો મારો પ્રયાસ છે. યોજના હેઠળ મારો આ પત્ર તે માતા સમક્ષ પહોંચ્યો. તેમણે મને પત્ર લખ્યો કે આપ સારું કામ કરી રહ્યા છો, ગરીબ માતાઓને ચૂલાના ધુમાડાથી મુક્તિ આપતું અભિયાન ઉત્તમ છે. હું એક નિવૃત્ત શિક્ષિકા છું, થોડા જ વર્ષોમાં મારી ઉંમર 90 વર્ષની થઈ જશે. હું આ અભિયાન માટે 50,000 રૂપિયાનું દાન આપને મોકલી રહી છું, જેને આપ આવી ગરીબ માતાઓને ચૂલાના ધુમાડાથી મુક્ત કરવાના કામમાં લગાવજો. તમે કલ્પના કરી શકો છો કે એક સામાન્ય શિક્ષિકા તરીકે પેન્શન પર ગુજારો કરતી માતા ગરીબ માતા બહેનોને ચૂલાના ધુમાડાથી મુક્ત કરવા માટે ગેસ સબસિડી તો છોડી દે પણ સાથે સાથે 50,000 રૂપિયાનું દાન પણ આપે. પ્રશ્ન 50,000 રૂપિયાનો નથી, પણ તે માતાની લાગણીનો છે. અને આવી કોટી કોટી મા બહેનોના આશીર્વાદ જ છે જેના થકી મારો દેશના ભવિષ્ય પ્રત્યેનો ભરોસો વધુ શક્તિમાન બને છે. અને મને આ પત્ર પણ તેમણે વડાપ્રધાન તરીકે નથી લખ્યો, સીધો સાદો પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે, મોદીભાઈ, તે માતાને હું પ્રણામ કરું છું અને ભારતની 1 કોટી કોટી માતાઓને પણ પ્રણામ કરું છું જે પોતે કષ્ટ વેઠીને હંમેશા કોઈનું ભલું કરતી રહે છે. મારા પ્રિય દેશવાસીઓ, ગયા વર્ષે આપણે દુષ્કાળના કારણે તકલીફમાં હતા, પરંતુ આ ઓગસ્ટ મહિનો સતત પૂરની મુશ્કેલીઓથી ભરેલો રહ્યો. દેશના કેટલાક હિસ્સામાં પૂર આવ્યા. રાજ્ય સરકારોએ, કેન્દ્ર સરકારે, સ્થાનિક સ્વરાજ સંસ્થાના એકમોએ, સામાજિક સંસ્થાઓએ, નાગરિકોએ જેટલું પણ કરી શકતા હતા તે કરવા પ્રયાસ કર્યો. પરંતુ આ પૂરના સમાચારોની વચ્ચે પણ કેટલાક એવા સમાચાર પણ હતા જેનું વધુ સ્મરણ થવું જરૂરી હતું. એકતાની તાકાત શું હોય છે? સાથે મળીને ચાલીએ તો કેટલું મોટું પરિણામ મળી શકે છે તે માટે આ વર્ષનો ઓગસ્ટ મહિનો યાદ રહેશે. ઓગસ્ટ 2016માં ઘોર રાજકીય વિરોધી પક્ષો, એકબીજા વિરુદ્ધ એક પણ તક ન છોડનારા પક્ષો અને સમગ્ર દેશના લગભગ 90 પક્ષ, સંસદમાં પણ ઘણા બધા પક્ષ, આ બધા રાજકીય પક્ષોએ મળીને જીએસટીનો ખરડો પસાર કર્યો. તેનો યશ બધા પક્ષોને મળે છે. અને બધા પક્ષો મળીને જો એક દિશામાં ચાલે તો કેટલું મોટું કામ થઈ શકે છે તેનું આ ઉદાહરણ છે. આ જ રીતે કાશ્મીરમાં જે કંઈ પણ થયું તે કાશ્મીરની સ્થિતિના સંદર્ભમાં દેશના બધા રાજકીય પક્ષોએ એક જ સ્વરમાં કાશ્મીરની વાત રાખી, દુનિયાને પણ સંદેશ આપ્યો, અલગતાવાદી તત્વોને પણ સંદેશ આપ્યો અને કાશ્મીરના નાગરિકો પ્રત્યે આપણી સંવેદનાઓને પણ વ્યક્ત કરી. અને કાશ્મીરના સંદર્ભમાં મારી તમામ પક્ષો સાથે જેટલી પણ વાતચીત થઈ તેમાં દરેકની વાતમાંથી એક વાત જરૂર બહાર આવતી હતી, જો તેને ઓછામાં ઓછા શબ્દોમાં કહેવી હોય તો હું કહીશ કે એકતા અને મમતા, આ બે વાતો મૂળ મંત્રમાં રહી. અને આપણા બધાનો મત છે, 125 કરોડ દેશવાસીઓનો મત છે, ગામના સરપંચથી લઈને વડાપ્રધાન સુધીનો મત છે કે કાશ્મીરમાં જો કોઈનું પણ મૃત્યુ થાય પછી તે કોઈ નવયુવાન હોય કે કોઈ સુરક્ષા કર્મચારી હોય, આ નુકસાન આપણું જ છે, આપણા લોકોનું જ છે, આપણા દેશનું જ છે. જે લોકો આ બાળકોને આગળ કરીને કાશ્મીરમાં અશાંતિ સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે, ક્યારેક તો તેમણે નિર્દોષ બાળકોને પણ જવાબ આપવો પડશે. મારા વાલા દેશવાસીઓ, દેશ ઘણો મોટો છે, વિવિધતાઓથી ભરેલો છે. વિવિધતાઓથી ભરેલા દેશને એકતાના બંધનમાં બાંધી રાખવા માટે નાગરિક તરીકે, સમાજ તરીકે, સરકાર તરીકે આપણા બધાની જવાબદારી છે કે આપણે એકતાને બળ મળે તેવી વાતોને વધુ ભાર આપીએ, વધુ બહાર લાવીએ. ત્યારે જ દેશ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશે ને બનાવશે જ. મારો 125 કરોડ દેશવાસીઓની શક્તિ પર વિશ્વાસ છે. આજે બસ આટલું જ. ખૂબ ખૂબ ધન્યવાદ.